તારીખ 17/9/1989 શ્રી સમયસર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 329 મૂળ કેસેટમાં છેલ્લે ડિસ્ટર્બન્સ છે.
ભાવથી સાધ્ય તથા સાધન થાય છે તે ભાવથી નિત્ય સેવા યોગ્ય છે એમ પોતે ઇરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે તે સાધુ પુરુષે દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવા યોગ્ય છે. કે આત્માના જે અંતર્મુખી પરિણામ છે એ પોતે સાધન છે, પરિપૂર્ણ શુદ્ધિ એ એનું સાધ્ય છે. તો એ પ્રકારથી એવા ભાવથી સદાય આત્માનું સેવન કરવા યોગ્ય છે, સેવન કરવા યોગ્ય છે એટલે અવલંબન લેવા યોગ્ય છે, અવલંબન કરવા યોગ્ય છે. એ ભાવ એક જ પ્રકારનો છે, જેને ધર્મભાવ કહીએ, શુદ્ધ ભાવ કહીએ, પવિત્ર ભાવ કહીએ. આગમ ભાષાથી એને દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ, અધ્યાત્મ ભાષાથી એને શુદ્ધોપયોગ કહીએ, અંતરનું પરિણામ કહીએ. એ એક જ ભાવ છે, એક જ પ્રકાર છે, એની એક જ જાતિ છે અને એ જાતિના ભાવથી સદાય આત્માનું સેવન કરવા યોગ્ય છે, આત્માનું અવલંબન લેવા યોગ્ય છે. પ્રતિપાદન કરનાર આચાર્ય ભગવાન, સ્વામી ભગવાન, જ્ઞાની ભગવાન કોઈ પણ હો, એ આવો ઈરાદો રાખીને, અભિપ્રાય આ રાખીને બીજાઓને વ્યવહારથી એટલે ભેદ પાડીને પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષે એટલે જેને સાધવું હોય, ધર્મને સાધવો હોય જેને, એને દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવા યોગ્ય છે, એને આત્માનું સંતાન કરવા યોગ્ય છે, આત્માનું જ્ઞાન કરવા યોગ્ય છે, આત્માની રમણતા અને લીનતા કરવા યોગ્ય છે. એ પ્રકારે આવો ઈરાદો રાખીને શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો ઉદ્દેશનું પ્રતિપાદન થાય છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો અહીંથી ચાલતું પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણે એક આત્મા છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી. ત્રણે એક આત્મા છે અને અન્ય વસ્તુ નથી. આત્માના અંગભૂત છે, આત્માના અવયવભૂત છે, તેથી અને આત્માકાર અવસ્થાએ પ્રાપ્ત થયા છે. શ્રદ્ધા પણ આત્માકાર થઈ છે, જ્ઞાન પણ આત્માકાર થયું છે, આચરણ પણ આત્માકાર થયું છે. તો એ ત્રણે આત્મા છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી, આત્માના પર્યાયો છે. અહીંયા શું કહેવું છે કે આત્મામાં જે દ્રવ્યગુણ પર્યાયના ભેદો છે એ તો વસ્તુના બંધારણીય સ્વરૂપને સમજાવવા માટે વેદથી કહીએ છીએ. જ્યાં અધ્યાત્મનું પ્રકરણ છે ત્યાં આત્માના અધ્યાત્મ ભાવનો આવિર્ભાવ થાય. એ પ્રકારથી જે કથન ચાલે છે એમાં વિભિન્ન શૈલીથી કથન ચાલે છે. કોઈ વાત પર્યાય પ્રધાનતાથી કથન ચાલે છે, કથન કરનારનો ઈરાદો છે એ એક જ પ્રકારનો છે કે આત્માનું જે ભાવથી જે પ્રકારથી જે રીતે અવલંબન લેવાય છે અને એમાં આત્મા સજાય છે આ એક જ ઈરાદો રાખીને કહેવામાં આવે છે. કથનને વાંચનાર કે સાંભળનાર, લખાણમાં કથન હોય કે અવાજમાં કથન હોય, વાંચનાર કે સાંભળનારે કહેનારનો ઈરાદો સમજવા યોગ્ય છે. કથનની શૈલી ઉપર ઉપયોગને લંબાવવાની આવશ્યકતા નથી કે આ શૈલીથી કેમ કહ્યું, આ પ્રકારથી કેમ કહ્યું, આવી વાત કેમ આવી. કહેનારનો ઈરાદો જે છે એ સમજી લેવો જ ઘટે છે અને કહેનારનો ઈરાદો સમજાઈ જાય તો કથનના પ્રકારને સામે કાંઈ વિકલ્પ કરવા યોગ્ય નથી, માંગો કે વિરોધ ઉઠાવવા યોગ્ય નથી. આમ કોઈ પણ ગ્રંથ લ્યો, કથનની શૈલી બીજા ગ્રંથથી જુદી પડશે. પછી તેના રચનારા એક જ આચાર્ય હોય તો પણ એમ બને છે, અને ભિન્ન ભિન્ન જ્ઞાનીઓ હોય તો ભિન્ન ભિન્ન શૈલી આવે એ તો કહેવાની જરૂર પણ નથી. કેમ કે ઉદય ભાવ ભિન્ન ભિન્ન છે, ઉદય અનુસાર એ પ્રકારે કથનની શૈલી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. પણ એક જ આચાર્ય હોય તો પણ કથન શૈલી ભિન્ન ભિન્ન આવે. સમયસારની કથન શૈલી જુદી, પ્રવચનસારની જુદી, નિયમસારની જુદી, પ્રશ્નપાહુરની જુદી, પંચાસ્ત્રની જુદી. આ પાંચ શાસ્ત્રોમાં પાંચ શૈલી જોવામાં આવે છે. રચયિતા એક જ કુંકુંદાચાર્ય છે. તો કાં તો ત્યાં કહેવા એકની એક વાત કહેવા ધારે છે. આત્માનું જે આરાધન છે એ આરાધન કોઈ બીજા પ્રકારે થાય છે એવું પાંચમાંથી એક શાસ્ત્રમાં નથી. એક જ પ્રકારે આરાધન થતું હોવા છતાં અને એ આરાધન એક જ પ્રકારે થાય છે એમ કહેવાનો ઈરાદો રાખીને કથનની પદ્ધતિ બદલાય છે તો પણ એમાં કાંઈ વિકલ્પ કરવા જેવો નથી. કોઈ વખતે અજ્ઞાની શિષ્યને સામે રાખે છે, કોઈ વખતે શ્રદ્ધા પ્રધાનતાથી કથન ચાલે છે કોઈ શાસ્ત્રમાં, કોઈ વખતે જ્ઞાન પ્રધાનતાથી ચાલે છે, કોઈ વખતે પોતાની ભાવના પ્રધાનતાથી ચાલે છે, તો કોઈ વખતે એવો પ્રકાર ઉત્પન્ન થાય છે જેમ કે ભગવાન કુંભકુંદાચાર્ય, ભગવાન મહાવીર સ્વામી પછી 500 વર્ષ થયા તો એ કાળે શ્વેતાંબર મઠની શરૂઆત થઈ હતી એને એક સંક્રમણ કાળ કહેવાય છે કે સમાજની પરિસ્થિતિમાં ફેરફારો છે. એ ફેરફારોની સામે પણ વિકલ્પ થાય છે ધર્મ અને શાસન ટકાવવાનું. ધર્માત્માને આચાર્ય ભવનની રાજપ્રજાને પણ વિકલ્પ થાય છે. તો કોઈ એવી વિકૃતિ ઉત્પન્ન થાય છે ભગવાનના નામે, જૈન ધર્મના નામે, ત્યારે એમાં અવિકૃતિ શું છે અને એમાં દાર્શનિક સિદ્ધાંતો શું છે એની મુખ્યતાથી પણ નિરૂપણ ચાલે છે, પ્રતિપાદન ચાલે છે. તો પણ જે ભાવથી આત્માનું આરાધન થાય છે તે ભાવ સેવવા યોગ્ય છે, સદાય સેવવા યોગ્ય છે એવો ઈરાદો રાખીને. ક્યાં ઈરાદો બદલાતો નથી, અહીંયા વજન છે આચાર્ય મહારાજ, ઈરાદો ક્યાંય બદલાતો નથી ભલે કથનની શૈલીમાં વિભિન્નતા આવે. હા, ઈરાદો સમજી લેવો જોઈએ. જે કાંઈ અણસમજણ થાય છે, ગેરસમજણ થાય છે, એ ઘણા ભાગે કહેનારના ઈરાદાને નહીં સમજવાને લીધે થાય છે. એટલે જે વિશેષ જ્ઞાનીઓ છે, વિશેષ પ્રજ્ઞાવંત પુરુષો છે, એ તો સામાન્ય ઈરાદો પહેલાં સમજી લે છે અને એના સ્પષ્ટીકરણ ઉપર જાય છે. એમને એમ કોઈ વાદ વિવાદે ચડી જતા નથી, એમને એમ કોઈ સીધો જવાબ આપી દેતા નથી કે વાત કરી લેતા નથી. ઈરાદો સમજે છે. વિરોધ પ્રથમ હોય છે, પણ પોતાના અણસમજણના કારણે, ગેરસમજણના કારણે પોતાને વિરોધાભાસ લાગે છે. કથન અવિરોધ હોય છે, કોઈ પણ જ્ઞાનીનું કથન અવિરોધ હોય છે. કેમ કે સમસ્ત જ્ઞાનીઓનો એવો ઈરાદો છે કે જે ભાવથી જે પ્રકારથી આરાધન થાય છે આત્માનું, આત્માનું સેવન થાય છે, અવલંબન થાય છે, એ ભાવ નિત્ય સેવવા યોગ્ય છે. એ ઈરાદો ક્યારે કોઈ જ્ઞાનીએ છોડ્યો નથી, છોડતા નથી. પછી ગમે તે ભેદથી કહે, શ્રદ્ધાની જોરથી કહે, જ્ઞાનની પ્રધાનતાથી કહે, ચારિત્રની પ્રધાનતાથી કહે, પુરુષાર્થની પ્રધાનતાથી કહે, સુખ કે આનંદની પ્રધાનતાથી કહે, બધું જ કથન નિર્દોષ છે. ઈરાદો નિર્દોષ હોવાને લીધે તેમનું જે કોઈ કથન હોય તે નિર્દોષ છે. પ્રવચન સારમાં જ્ઞાન પ્રધાન શૈલી છે, સમય સારમાં શ્રદ્ધા પ્રધાન શૈલી છે. શ્રદ્ધા પ્રધાન શૈલી થી એમ કહેશો કે રાગ પૂજગળ નો છે, ચૌદે ગુણ સ્થાન પૂજગળના પરિણામ છે, માર્ગના સ્થાન પૂજગળના પરિણામ છે. માર્ગનામાં પૂર્વ માર્ગના જ્ઞાન માર્ગના આવે છે, ચૌદ માર્ગનામાં, અને ચૌદે જીવ સ્થાન, ચૌદ કરી 42 બધા સ્થાન પૂજગળના છે, આવે છે 49-55. તો એ બધું ત્યાં, અને પ્રવચન સારમાં એમ કહે છે કે રાગ આત્માનો છે, શુદ્ધ નહીં થઈ રાગ આત્માનો છે. શુદ્ધ નહીં થઈ એટલે નિશ્ચય નહીં થઈ, નિશ્ચય નહીં થઈ એટલે ખરેખર આત્મા રાગ કરે છે. સમીસારમાં એક આવે છે કે વિખ્યાતો અવિરુદ્ધ અરમણ, ત્રણેય પ્રકારના પરિણામ સંઘનો પણ જાણવા અને અસંગનો પણ જાણવા. સંઘને એટલે જીવના છે, જેને સંઘના છે, અસંગ એટલે જેને જ્ઞાન નથી એના છે, ઉદ્ગલના છે. બે પ્રકાર આવે છે, જેને 13મી ગાથામાં બે પ્રકાર લીધા છે. નવે તત્વ જીવના છે અને ઉદ્ગલના પણ છે. એટલે ઈરાદો છે એ જ્યાં વ્યવહારમાં પણ એમ જ છે, તે આપણને કઠોર વચન કહે, કડવા વચન કહે, હિત બુદ્ધિથી આપણા હિતે જ હોય, મિત્ર હોય, વડીલ હોય, મુરબ્બી હોય, હિત બુદ્ધિથી ભૂલ બતાવતી વખતે કઠોર વચન કહે, માણસ દુઃખ નથી લગાડતો. અજાણ્યા માણસને કદાચ એમ થાય કે હા આને આમ કેમ કહે છે, આવું તો ન જ કહેવું જોઈએ. પેલો માણસ કહે છે એમણે જે કહ્યું મારા હિતનું કહ્યું છે, એમાં મારે દુઃખ લગાડવાનું કોઈ કારણ નથી. ખરેખર મારે ખુશી થવી જોઈએ કે એને મને બચાવ્યો. તો જ્યાં ઈરાદો સાફ છે, શુદ્ધ છે, ત્યાં વચનની સાથે ચાલતા વ્યવહારમાં પણ વાંધોને વિરોધ ઉઠાવવામાં આવતો નથી. એ તો બધાને અનુભવ અસર છે.
બંને કથનોમાં અવિરોધ પણ કઈ રીતે સદાય,
એ રીતે સદાય છે કે જે ભાવથી આત્મા સધાય છે, સાધન થાય છે અને સાધ્ય વ્યવસ્થાએ પહોંચે છે, એવી જે જાતિનો ભાવ છે કે જે ભાવ આત્માની સેવા કરે છે, અવલંબન કરે છે, અંતર્મુખ થાય છે, એ જ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, એવો જેનો ઈરાદો સાફ છે માટે એમાં અવિરોધ પણ સધાય છે. ઠીક છે કે જ્યાં આત્માને પૂજગળ નો કયો છે, ત્યાં જ્યાં રાગને પૂજગળ નો કયો છે, ત્યાં પણ રાગનો નિષેધ કરીને આત્મા માનવું છે. જ્યાં આત્મા નો રાગ છે એમ કહેવું છે, ત્યાં પણ એ ધ્યેય ભાવ ધ્યેયપણું એનું રાખીને આત્માના પરિણામમાં થાય છે એમ કહેવું છે. કોઈ એવી ભૂલ ન કરે કે એ જીવનો અપરાધ જ નથી. જીવનો અપરાધ જીવને સમજાય તો જીવ એનો ત્યાગ કરે. પોતાની ભૂલ ન દેખાય એ પોતાની ભૂલ છોડે કેવી રીતે? તો ભૂલ નું જ્ઞાન ભૂલ છોડાવવા માટે કરે, એમાં ઈરાદો ક્યાં બદલાય છે? અને ભૂલ નું જ્ઞાન કરીને એને જોરથી નિષેધ કરે કે આ મારો નહીં, અને અંતર અવલંબન લેવા માટે એનો અવલંબન છોડાવવા માટે એ મારો નહીં એમ કહે, તો એમાં પણ ઈરાદો તો એનો એ જ રહે છે, કાંઈ થતો નથી. આશો કે 679માં શ્રીમદજીએ જ્ઞાની અને અજ્ઞાનીની વાણીની ચર્ચા કરી છે, એમાં આ એક વાત લખી છે જે અહીંયા 16મી ગાથામાં લખી છે અમૃતચંદ્રાચાર્ય દેવે, કે જ્ઞાનીની વાણીમાં જે આશય હોય છે તે આશય અજ્ઞાનીની વાણીમાં જળવાતો નથી. આશય શબ્દ વાપરો છે, અહીંયા ઈરાદો શબ્દ વાપરો છે, એ તો એક અર્થ છે. હવે જ્ઞાનીની વાણીમાં શું આશય છે? કે દર્શન જ્ઞાન ચારિત્ર સદાય સેવા યોગ્ય છે, આત્માનું અવલંબન સદાય લેવા યોગ્ય છે, સદાય અંતર્મુખ થવા યોગ્ય છે, આ ઈરાદો હંમેશા જળવાય છે. એ ઈરાદો અજ્ઞાનીની વાણીમાં કેમ જળવાતો નથી? કે એને પોતાને જ એ ભાવ પરિણમતો નથી, ભાવ ઉત્પન્ન થતો નથી, ભાવ એ ભાવને પોતાનું અનુસરણ કરવાનું વલણ થયું નથી, એટલે એના વાણીમાં એ આશયથી વાણી નથી આવતી. શબ્દો એવા આવે, મળતા મળતા શબ્દો આવે એવું જ કથન કરે, પણ એની પાસે આશય ને ઈરાદો નથી. જ્યારે આની પાસે આશય છે, એ તફાવત લીધો છે, 690માં ચર્ચા કરી છે. વસ્તુ સ્થિતિ છે, કઈ અન્યથા વાત નથી, પણ એમ કહીને એ જે જૈન દર્શનના નામે અન્ય માર્ગ ઉત્પન્ન થઈ ગયો એનો જોરથી નિષેધ છે એમ કહે. એમાં ઈરાદો ક્યાં બદલાયો? ઈરાદાનું સ્થાપન કર્યું છે, સ્થાપિત થાય છે ઈરાદો બધે છે. હવે એમ પ્રશ્ન લાવો, જો ખરેખર આ વાત ચકાસણી હોય, પરીક્ષા કરવી હોય, તો એવું કોઈ પણ એક કથન લાવો કે આમાં ઈરાદો કેવી રીતે જળવાય છે, અમને લાગે છે કે નથી જળવાતું, એવું એક કથન લાવી દો. આ ચેલેન્જ મારવામાં આવે છે. કોઈ પણ હોય, કોઈ પણ શાસ્ત્ર નું, કોઈ પણ જ્ઞાની નું, કોઈ પણ આચાર્ય નું, કોઈ પણ કથન લાવો કે જેમાં આ ઈરાદો અને આ આશય ન કાઢી શકાતો હોય અને વિરુદ્ધ આશય ને વિરુદ્ધ ઈરાદો ન કરતો હોય, એવું એક પણ કથન લાવો. નહીં નીકળે, નહીં હાથમાં આવે, કોઈ શાસ્ત્ર માટે નહીં. બસ વાત પૂરી થઈ જાય છે. આ વિષય કોઈ ચર્ચા કરવાનો અવકાશ નથી રહેતો, એવી સ્પષ્ટ વાત છે. એ તો તમારા કોઈ દાઢ માંથી વખાણ કરે ત્યારે ઈરાદો કેવી રીતે પકડો છો? કે આ મને દાઢે છે, મારી પ્રશંસા નથી કરતો છો, પણ મને સરખી રીતે ઠૂંઠો રહે છે, એમ ક્યાંથી પકડો? શબ્દો તો પ્રશંસાના છે, કેમ કે આ ભાઈ તો હિટલર છે. શું એમ કે હિટલર આખી દુનિયા ઉપર વિજય મેળવા નીકળ્યો હતો, બહાદુર માણસ હતો, શું બહુ મોટો સમ્રાટ બતાવ્યો દુનિયાનો, કે જેને દુનિયાનો સામ્રાટ થવાનું છે. અથવા એમ કે ભાઈ માણસ નો દેખાવ આડંબર બહુ હોય ને અંદર કઈક કોલ હોય, તો કે ભાઈ અમારા ગામના બિરલા છે. શું કે અમારા ગામમાં બિરલા છે, તો એ કઈ બિરલા થઈ ગયો. શું બોલો, સમજે છે કે અમને દાઢે છે બરાબર નું, પણ હવે કરાય શું? કઈ ખરાબ શબ્દો તો વાપરો નથી, તો શ્રીમંત માણસ નું ટાઈટલ આપ્યું છે. એવી રીતે કોઈ માણસ વિશે આશય નથી સમજતો, સમજી નથી શકતો, એવું ક્યાંય નથી. સમજી જ શકે છે. ઠપકો આપે તો રાજી થાય છે, પોતાના હિતની વાત હોય તો કેમ રાજી થાય છે? કઠોર વચન સાંભળીને નથી તો દુઃખ જ થવું જોઈતું હતું. પણ આશય પકડી શકે છે કે નથી પકડી શકતો? જે કે જરૂર પકડી શકે છે. કોઈ પણ વચન માંથી કહેનારનો આશય ન પકડી શકે એવું નથી. પકડી શકાય છે, પકડી શકે છે. આશય સમજી લેવો કહેનારનો, પકડી લેવો, પછી એના વચન સાથે કોઈ પણ જાતનો વિકલ્પ ઉઠાવવાનો પ્રશ્ન રહેતો નથી. આ જે ભાષાના વિષયનો એક સામાન્ય બહુ મોટો સિદ્ધાંત છે, સામાન્ય એટલે જનરલ સિદ્ધાંત છે, એ સમજ્યા વગર બહુભાગ જ્ઞાન થયા પહેલા અજ્ઞાની જીવોમાં વાદ વિવાદ જાગે છે એનું કારણ આ છે કે કોઈ એક કથન શૈલીનો એને આગ્રહ થાય છે અને એ કથન શૈલી સિવાયની બીજી કથન શૈલીના પ્રતિપાદનને એ જોવે છે. ત્યારે એ કહે છે કે આમ ન કહેવાય, પેલા પછી આમ ન બોલાય, પછી આમ ન બોલાય. હમણાં મારે એક પ્રશ્ન ચાલ્યો હતો કે ભાઈ આમ બોલાય કે ન બોલાય, બોલાય ન બોલાય ને શું કરવા માથા ચૂક કરો? જેણે કહ્યું એ શું સમજે છે, કેટલું સમજે છે, શું સમજીને કહ્યું, કયા આશયને ઈરાદા છે કહ્યું એ સ્પષ્ટ કરી લ્યો. પેલા એ જાણી લ્યો કે એની સમજણ શું છે આમ કહેવા પાછળ. એક જીવ રાગને પૂતગલ ન કહે, જ્ઞાની પણ કહે ને અજ્ઞાની પણ કહે, ભાઈ સરખું કહે છે, ભાષા તો સરખી છે, એની સમજણ શું છે એ તપાસો. સમજણ બરાબર છે તો એને એના વચનની સાથે કાંઈ વાંધો લેવાની જરૂર નથી, આવશ્યકતા નથી. સમજણમાં ભૂલ છે તો એ સાચું કહે તો ખોટું જ છે. પોપટ એકને એક બે કહે એટલે એને ગણિત આવડે છે અને ગણિતનું જ્ઞાન છે એમ કહેવાય, એનું ખોટું છે. એકને એક પરમાર્થથી જોવામાં આવે તો ત્રણેય એક આત્મા જ છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી, આત્માના જ પર્યાયો છે. અને આત્માના શુદ્ધ પર્યાયોને આત્મા રૂપે કહેવું, એમાં એ પર્યાયોમાં આત્માકાર દશા વ્યક્ત હોવાથી અવ્યક્ત સ્વભાવને સમજાવવો વધારે સુગમ અને સહેલો પડે છે. અજ્ઞાની જીવને એ સમજવામાં વધારે અનુકૂળ પડે છે એમ જાણીને એ શૈલી આ સમયસાર શાસ્ત્રમાં અપનાવી છે. એ તો આપણે દ્રષ્ટાંત જોઈએ, બીજી ગાથાથી માંડીને સુરતલી શક્તિ સુધીનો વિષય જોઈ લીધો કે એ અહીંયા પદ્ધતિ છે. દ્રષ્ટાંત આપે છે કે જેમ કોઈ દેવદત્ત નામના પુરુષના જ્ઞાન શ્રદ્ધા અને આચરણ દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તેઓ દેવદત્ત જ છે, અન્ય વસ્તુ નથી. હવે આપણે એક બીજો આવો ભળતો દ્રષ્ટાંત લઈએ, જે કહે છે આચાર્ય મહારાજે કે કોઈએ આપણા ઘરમાં ચોરી કરી, ચોરી કરતા પકડા, તો ચોરીનો ભાવ અને ચોરીની ક્રિયા એ તો માત્ર પર્યાયની મર્યાદામાં છે. તો કોઈ એમ કહે છે કે આ ચોર નથી, પણ એની પર્યાયમાં ચોરીનો ભાવ થયો એવો આત્મા છે એમ વ્યવહાર કરે છે, એમ વ્યવહાર કરે છે અને આખો ચોર તરીકે જ સમજે છે, એમ કેમ કરે છે? ત્યાં કેમ દ્રવગુણ પર્યાયના ભેદને નથી લાગતો પડતા? અને અહીંયા દર્શન જ્ઞાન ચારિત્રમાં એ પર્યાયને દ્રવ નથી એ વાત ઉઠાવવામાં આવે છે. પર્યાયને કાંઈ દ્રવ્યાર્થિક નહીંથી નથી જોવાતી એવું એકાંતે છે. પર્યાયને પણ દ્રવ્યાર્થિક નહીંથી જોવાય છે, તે દ્રવ્યના અંગભૂત હોવાથી, એ દ્રવ્યના અવયવભૂત હોવાથી એને પણ દ્રવ્ય તરીકે જોઈ શકાય છે એવું દ્રવ્યાર્થિક નહીંનો દૃષ્ટિકોણ છે, તે પર્યાયને દ્રવ્યાર્થિક નહીંથી જોઈ શકાય છે. કે એ આત્મા જ છે એમ કહેવાય. આ કથન જ એ જ પ્રકારનો છે કે દેવદત્ત નામના પુરુષના જ્ઞાન શ્રદ્ધાને આચરણ દેવદત્તના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાથી તેઓ દેવદત્ત જ છે, અથવા દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આત્મા જ છે. એ પર્યાયને દ્રવ્યાર્થિક નહીંથી ત્યાં કથન કર્યું છે આચાર્ય મહારાજે. પર્યાયને આત્મા કહ્યો, શ્રુત જ્ઞાનને આત્મા કહ્યો, 15મી ગાથા શ્રુત જ્ઞાનને આત્મા કહી દીધો. અવલંબન લેવાનો ઈરાદો બરાબર છે, એમાં કઈ વિરોધ આવતો નથી. તેમ આત્મામાં પણ આત્માના જ્ઞાન શ્રદ્ધા અને આચરણ આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તેઓ આત્મા જ છે, અન્ય વસ્તુ નથી. અને અહીંયા તો શંકા કરવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યાં પોતે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી અભેદ ભાવે આત્માને સેવે છે, અનન્ય ભાવે આત્માને સેવે છે, ત્યાં એને આત્મા કહેવામાં કાંઈ વાંધો નથી. અને સાંભળનારને પણ કાંઈ એમાં વિરોધ ભાસવો ન જોઈએ એમ કહેવું છે. કેમ કે શ્રદ્ધાએ કરી, જ્ઞાને કરી, આચરણે કરી, અનન્યપણે પોતાના સ્વરૂપના અવલંબનમાં આવે છે. જરા પણ અન્યપણાનો વચ્ચે વિકલ્પનો ભેદ ઉઠતો નથી. અને આત્માના સેવનનો ઈરાદો બરાબર ત્યાં સચવાઈ રહે છે. માટે એને આત્મા જ્યારે કહ્યો હોય, દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત તે સ્વસમય છે એમ બીજી ગાથામાં કહ્યું, તો એ બરાબર જ છે, યોગ્ય જ છે. એમાં કાંઈ પણ વિપર્યાસ ઉભો થતો નથી, વિપર્યાસ છે નહીં, અને કાંઈ વિકલ્પ નો અવકાશ નથી, અને વિકલ્પ કરવા દેવો નથી એમ છે. સિદ્ધ થાય છે કે એક આત્મા સેવન કરવા રીતે દર્શન આત્મા ના જ પર્યાયો છે. સાધુની સિદ્ધિ છેલ્લો શ્લોકનો શ્લોકાર્થ
લઈએ તો આ
પ્રમાણે છે કે આ આત્મા
અનેક અનેકાકાર છે.